नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो उवजायाणं नमो लोये सर्वसाहूं मंगलं भगवान वीरो मंगलं गौतमो गणे मंगलं कुंदकुंदार्यो जैन धर्मोस्तु मंगलम् मोक्ष मार्गस्य नेतारं भेत्तारं कर्म भूतं ज्ञातारं विश्वतत्त्वानः वंदे तद्गुणलब्धे
तत्वात् सूत्र ग्रंथादिराज ना आधारे આપણે બહુ જ રોચક વસ્તુનો સ્વાધ્યાય કરી રહ્યા છે, જે સ્વર્ગમાં દેવગતિમાં દેવો રહે છે તો એમની શું પરિસ્થિતિ છે, ત્યાં કયા પ્રકારની વ્યવસ્થા છે એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છે. જો જ્યાં આપણે છીએ અને જે મતિશુદ્ધ જ્ઞાન આપણને છે એનાથી તો આપણને બહુ અલ્પ જ્ઞાન થાય છે અને આપણને બે જ ગતિના જીવો સાક્ષાત દેખાય છે, નરકના જીવો અને દેવગતિના જીવો સાક્ષાત દેખાતા નથી. સાક્ષાત દેખાતા નથી તો ત્યાંના જીવો કે ત્યાંના ભાવ પ્રત્યે આપણને અનેક પ્રકારની મિથ્યા કલ્પનાઓ ઉત્પન્ન થાય છે. ક્યાંક ભયજનક કલ્પનાઓ ઉત્પન્ન થાય છે તો ક્યાંક એ રૂચિજન્ય કે ત્યાં મને બહુ ગમશે એવી કલ્પનાઓ ઉત્પન્ન થાય છે. જેવી રીતના જેનો જન્મ ઇન્ડિયામાં થયો હોય, આખી જિંદગી ઇન્ડિયામાં રહ્યા હોય, આજકાલ જે સ્ટુડન્ટ્સ બધા યંગસ્ટર્સ બધા હોય છે તો ક્રેઝ ક્યાંનો હોય કે મારે ફોરેન જવું છે, ત્યાંની ઉડતી ઉડતી કંઈક વાતો સાંભળી હોય પણ ત્યાંનો ડાયરેક્ટ અનુભવ ન હોય તો એ બધા ભોગ બહારથી રળિયામણા લાગે છે. શુદ્ધ ગુજરાતીમાં બહારથી ઇટ સાઉન્ડ વેરી અટ્રેક્ટિવ, અને જે એ ભવસાગરમાં પડે જે ત્યાં પહોંચે તો એને ત્યાંના દુઃખ સમજાય છે, ખ્યાલ આવે. પણ હવે જે ત્યાં પડી ગયા અને દુઃખ સમજાય પણ તો એનાથી શું, હવે તો દુઃખ ભોગવીએ છૂટકો. તો સમજદારી શેમાં છે કે જે અહીં જ રહેતા અન્ય જગ્યાઓના દુઃખ સમજી જાય અને ત્યાંની ઈચ્છા જ ન કરે જવાની તો કલ્યાણનો માર્ગ ગોતીને પોતાનું આત્મકલ્યાણ કરી શકે. હમણાં જ જે આત્માનું શાસન ગ્રંથમાં આપણે જે વાત કરી કે વિષય ભોગ એ જીવને ભવ ભવમાં દુઃખના કારણ છે, હવે એ વિષય ભોગની સર્વાધિકતા ક્યાં છે કે દેવગતિમાં છે. એટલે જેને વિષય ભોગ ગમે છે તો એને તો દેવગતિ હજી વધારે ગમે છે, ખ્યાલ આવે. જો સમજો કોઈને સારી સુગંધ આદિ ગમતું હોય તો ત્યાં તો હંમેશા સુગંધિત વાતાવરણ હોય છે, ત્યાં કોઈ પ્રકારની દુર્ગંધ નથી, ત્યાં અનેક પ્રકારના સુમધુર સંગીત આદિ હોય છે. એટલા બધા કે જે અહીંયા જે રાજા મહારાજા હોય ને ચક્રવર્તી આદિ, તો એમને ત્યાં સભાઓમાં ત્યારે તો જો ટીવી આદિ કાંઈ હતું નહીં તો એન્ટરટેઇનમેન્ટ શું કરે, તો એમની સભાઓમાં ઓલા થાય શું કહેવાય, ડાયરો આદિ કહેવાય, કહીએ ને આપણે કવિ સંમેલન, કવિ સંમેલન જેવું થાય, અથવા તો કોઈ અલગ અલગ પ્રકારના મ્યુઝિક જે જુગલબંદી આપણે કહીએ એ પ્રકારના વાજિંત્રો વગાડનાર આવીને સભામાં રાજાનું અને જે બધા સભાજન હોય એનું મનોરંજન કરે. તો એ જૂના જમાનામાં ચોથા કાળમાં આવી બધી સભાઓ લાગતી હતી તો એ સભાઓ અઠવાડિયાઓને મહિના સુધી કન્ટિન્યુઅસ રહેતી હતી, કેમકે એમની પાસે બીજું કામ શું છે, ખ્યાલ આવે ને. હવે તો જો અહીંયા તોય એક જાતની મર્યાદા છે, દિવસ રાતની સિસ્ટમ છે, જ્યાં ઔદારિક શરીર જન્ય તમારે ઇન્ટરપ્શન લેવા જ પડે છે, ત્યાં તો દ્વૈકરીક શરીર છે, ત્યાં તો કોઈ દિવસ રાતની સિસ્ટમ નથી, અને એ જ ભોગો એ લોકો કન્ટિન્યુઅસ મહિનાઓ અને વર્ષો સુધી ભોગવે છે. પણ જે ભોગ આપણે વધારે સમય સુધી ભોગવીએ એનો મતલબ એમાં સુખ છે એમ તો સિદ્ધ ન થાય. છેવટે તો જીવ એનાથી બી કંટાળી જાય છે. ખ્યાલ આવે છે? તો કહેવાનો મતલબ શું છે કે જ્યાં ભોગોની અધિક પ્રધાનતા છે તો ત્યાં જીવને એ જાતના કર્મ બંધ પણ અધિક છે. જો મનુષ્ય અને તિર્યંશ તો એમાંથી જીવ પુણ્ય કરીને દેવગતિમાં જઈ શકે. હવે દેવગતિ વાળો ક્યાં જાય? પુણ્યના ફળ હજી વધારે ક્યાં ભોગવવા જાય? ખ્યાલ આવે છે ને? એટલે એને તો ઓછા પુણ્યના ફળ આપતી ગતિમાં જ આવવું પડે છે. તો અકોર્ડિંગલી એ જીવના પરિણામ કેવા થવા જોઈએ? ખ્યાલ આવે છે ને? સમજો કે મેં બહુ પુણ્ય ભાવ કર્યા તો વિશ્વમાં એવી વ્યવસ્થા હોવી જોઈએ ને કે જ્યાં એ પુણ્યને હું ભોગવી શકું. હવે વિશ્વમાં એવી વ્યવસ્થા જ નથી તો મારા ભાવ કેવા થવા જોઈએ? જીવોના ભાવને અને વિશ્વ વ્યવસ્થાને એક જાતનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. તો જો દેવોના ભાવ પણ એ જાતના મિશ્ર પરિણામ જ થાય છે કે હીન ગતિમાં આવે છે. ખ્યાલ આવે છે કે હીન એટલે બધા વિષય ભોગની અપેક્ષાથી. આ સમજાય છે કે નહીં? તો જો આ ત્રીજા અને ચોથા અધ્યાયમાં આ જીવ ક્યાં ક્યાં ફરીને આવ્યા એનું વર્ણન આપણે જોઈ રહ્યા છીએ, તો આપણે નરક ગતિ, મનુષ્ય ગતિ એટલે મધ્યલોક આદિનું વર્ણન જોયું. હવે આપણે દેવોનું, સ્વર્ગનું વર્ણન આપણે જોઈ રહ્યા છીએ. આપણે એમાં લાસ્ટ ક્લાસમાં દેવોની જનરલ વ્યવસ્થા અને સૂત્ર 1-3 ના માધ્યમથી જે ચાર પ્રકારના દેવો હોય જેની પ્રાથમિક એક ચર્ચા કરીએ, ફરીથી સૂત્ર જોઈ લઈએ, પછી આપણે આગળ વધશું. આજના ટોપિક પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જો સૂત્ર વાંચે છે 4th અધ્યાય, અહીંયા તત્વાર સૂત્ર લગાવ્યું છે. એમાં પહેલું સૂત્ર ઉપર છે, પહેલા સૂત્ર નીકળ્યું છે દેવગતિના ભેદ. જો લખ્યું છે ઉર્ધ્વલોકનું વર્ણન, પણ એમાં ખાલી આપણે ઉર્ધ્વલોકનું નહીં, આપણે ચારે નિકાયના દેવોનું વર્ણન જોશું. અને એમાં બીજા ત્રણ કાં તો મધ્યલોક કે અધોલોકમાં પણ રહે છે, પણ આ સાધારણ રીતે વર્ણન કર્યું ત્યાં ઉર્ધ્વલોક. તો જો દેવોના ભેદ, પહેલું સૂત્ર, દેવાશ ચતુર્નિકાયા. દેવ કેટલા છે? કે ચાર પ્રકારના છે. કયા છે ચાર પ્રકાર? ભવનવાસી, વ્યંતર, જ્યોતિષી અને વૈદ્ય. આગળ સેકન્ડ સૂત્ર, આદિત્રિષુ પીતાંકલેશ્યા. આગળના જે ત્રણ છે એમને પીત સુધીની લેશ્યા હોય છે. આગળના ત્રણ કયા હતા? ભવનવાસી, વ્યંતર અને જ્યોતિષ. તો એમને પીત સુધીની એટલે કે જે આ કૃષ્ણ, નીલ, કાપોત અને પીત એ ચાર પ્રકારની લેશિયાઓ જોવામાં આવે છે. આ લેશિયા શું છે? કે જીવોના કષાયથી અનુરંજિત યોગોના ભાવને લેશિયા કહે છે. એટલે ઇન શોર્ટ, જીવના કેવા શુભ શુભ ભાવ થાય છે એને લેશિયા કહેવાય. તો કૃષ્ણ લેશિયા એટલે એકદમ જગન્યથી જગન્ય ખરાબ અશુભ ભાવ, તીવ્ર ભાવ. અને ઉપર શુક્લ લેશિયા એટલે અત્યંત મંદ કષાય, શુભ ભાવ. હવે એના 6 ભેદ કરી નાખ્યા, આખી જે રેન્જ છે જીવોના ભાવની એના 6 ભેદ કરી નાખ્યા અને એને કલરથી ઇન્ડિકેટ કરવામાં આવે છે. તો કૃષ્ણ એટલે બ્લેક કલર, એટલે સૌથી ખરાબમાં ખરાબ ભાવ. નીલ એટલે એ જે બ્લુ કલર, તો એ કૃષ્ણ એટલે બ્લેકથી ઓછો ડાર્ક હોય છે, તો એનાથી થોડા મંદ પરિણામ. પછી કાપોત, કાપોત એટલે કબૂતરનો જે રંગ હોય એ જાતના ગ્રેઇશ કલર, તો એ બ્લુથી બી થોડો લાઇટ હોય છે, એટલે કે ઓલા પરિણામ હજી મંદ છે. અને પીત એટલે યલો, એ હજી પણ લાઇટ છે. પછી આવશે પદ્મ, પદ્મ એટલે જે કમળનો કલર હોય, સો ઇટ ઇઝ ઓફ વાઇટ, થોડોક નોટ યલો યલો પણ થોડોક માઇલ્ડ. અને છે પછી શુક્લ, શુક્લ એટલે વાઇટ. તો જીવોના પરિણામોને કલરથી ઇન્ડિકેટ કરવાની પદ્ધતિ એને લેશિયા કહેવાય. તો આ જે બીજા ત્રણ દેવો છે એને અત્યંત શુભ પરિણામ નથી થતા. ખ્યાલ આવે? એમને થોડા શુભ અને અશુભ પરિણામ થાય છે. આગળ જોઈએ 3rd સૂત્ર, હવે દેવોના પેટા ભેદ કેટલા છે, એટલે સબ ડિવિઝન કેટલા છે. આપણે જોયું કે મેઇન ડિવિઝન ચાર પ્રકારનું છે. નાઉ ઈચ ટાઈપ ઓફ દેવ એનો એક ફેમિલી સ્ટ્રક્ચર હોય છે. ફેમિલી એટલે એ લોકોનું હાયરાર્કિકલ સ્ટ્રક્ચર હોય છે. તો કઈ જાતનું છે જોઈએ. ચાર નિકાયના દેવોના પેટા ભેદ, દશ અષ્ટ પંચ દ્વાદશ વિકલ્પઃ કલ્પોત્પન્ન પર્યંતઃ. જે દેવ જે ચાર પ્રકારના છે એમાં વૈમાનિક દેવમાં બે પ્રકાર છે. નીચેના જે સ્વર્ગ છે 1-16 એને કહેવાય કલ્પવાસી, અને ઉપરના જે છે 9 ગ્રૈવિક, 9 અનુદિશ અને 5 અનુત્તર એને કહેવાય કલ્પાતીત, કલ્પથી અતીત. ખ્યાલ આવ્યું? તો જે નીચેના ત્રણ દેવો છે ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ, અને વૈમાનિકના અપ ટુ 16 સ્વર્ગના દેવો એને કહેવાય કલ્પોત્પન્ન પર્યંત. ખ્યાલ આવે બધી? તો આટલા જે દેવો છે એમાં હાયરાર્કિકલ સ્ટ્રક્ચર જોવામાં આવે છે. ઉપર જે ગ્રૈવિક, અનુદિશ, અનુત્તરના દેવો છે ત્યાં કોઈ હાયરાર્કી નથી. એવરી દેવ ઇઝ સિમિલર, એટલે એને અહમ ઇન્દ્ર કહેવાય છે. એટલે હું પણ ઇન્દ્ર. ખ્યાલ આવે? બધા જ ઇન્દ્ર છે. ઇન્દ્ર કોણ હોય કે દેવોનો રાજા, એને ઇન્દ્ર કહેવાય. એટલે ત્યાં બધા જ રાજા છે. ખ્યાલ આવે ને? પણ જે નીચેના દેવો છે તો ત્યાં હાયરાર્કિકલ સ્ટ્રક્ચર છે. તો હાયરાર્કિકલ સ્ટ્રક્ચરના રંગ્સ, લેવલ્સ કેટલા છે? તો 10 8 5 દ્વાદશ વિકલ્પઃ. ખ્યાલ આવે કે નહીં? એટલે કે ભવનવાસી દેવના 10 લેવલ છે, વ્યંતર દેવના 8 પ્રકાર છે, જ્યોતિષ દેવના 5 પ્રકાર છે, અને કલ્પોત્પન્ન દેવના 12 પ્રકાર છે. જો આપ એક વધારે ક્લેરિટી આપું, એક છે દેવોના પ્રકાર, અને એ પ્રકારની અંદર છે ડેઝિગ્નેશન, દેવોનું ડેઝિગ્નેશન. ખ્યાલ આવે છે કે નહીં? જેવી રીતના સમજો કે એક ભવનવાસી દેવ છે, તો ભવનવાસી દેવમાં અસુર કુમારના દેવ હોય, પછી સોરી વ્યંતર દેવમાં નાગકુમાર દેવ, પછી એવા રાક્ષસ, ભૂત, પિશાચ આદિ બધા પ્રકારના આ પ્રકારના દેવો છે. દે આર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ દેવ. અને પછી દરેક દેવમાં એક ઇન્દ્ર છે, એક પ્રતિઇન્દ્ર છે, એના સામાનિક દેવો છે, પારિષદ દેવો છે. આ બધું શું છે જોશો હમણાં થોડીક વાર. પણ આ બધી એમની દેવોની હાયરાર્કી છે. આ ખ્યાલ આવ્યો કે નહીં? હા. તો જેવી રીતના આપણે અસુરકુમાર જાતિના દેવો તો ઘણા સાંભળ્યા છે કે નરકમાં જાય છે, જીવોને દુઃખ આપે છે, પણ એ અસુરકુમાર જાતિના દેવોમાં પણ આવી રીતના હાયરાર્કી છે. ખ્યાલ આવે છે કે નહીં? જેવી રીતના આપણે ધર્ણેન્દ્ર સાંભળ્યું હશે. ધર્ણેન્દ્ર કોણ છે? કે એ નાગકુમારના જાતિના દેવોનો ઇન્દ્ર છે. ખ્યાલ આવે છે? તો એ અલગ અલગ જાતના દેવો અને એના હાયરાર્કિકલ સ્ટ્રક્ચર હોય છે. જો હવે આજથી ચોથું સૂત્ર આપણે શરૂ કરીએ અને એમાં ઘણી બધી ડિટેલ્સ આવે છે. પહેલાં તો આ હાયરાર્કિકલ સ્ટ્રક્ચર જનરલાઇઝ કયા છે એ જોઈએ, પછી સ્પેસિફિક ટાઈપના દેવમાં કયા કયા હોય છે એની ચર્ચા ક્યારેક કરશું. જો ચાર પ્રકારના દેવોના સામાન્ય ભેદ, આ ચાર પ્રકારના દેવો કયા જોયા હતા? ભવનવાસી, વ્યંતર, જ્યોતિષી, વૈકુંઠ. હવે એના સામાન્ય ભેદ, વૈમાનિકમાં પણ જે ઉપરના દેવો છે ત્યાં કોઈ ભેદ હોતા નથી, જે 16 સ્વર્ગ સુધી છે ત્યાં આવા ભેદો જોવામાં આવે છે. હવે કયા ભેદો છે જો સૂત્રમાં છે? ઇન્દ્ર સામાનિક, ત્રાયસ્ત્રિંશ, પારિષદ, આત્મરક્ષક, લોકપાલ, અનીક, પ્રકિર્ણક, આભિયોગ્ય, કિલ્વિષકાહ ચ એકશઃ. આ 10 પ્રકારના દેવો સ્વર્ગમાં જોવામાં આવે છે. જો અર્થ વાંચે, ઉપર કહેલા ચાર પ્રકારના દેવમાં દરેકના 10 ભેદ હોય છે. કયા 10 ભેદ છે? ઇન્દ્ર સામાનિક, ત્રાયસ્ત્રિંશ, પારિષદ, આત્મરક્ષક, લોકપાલ, અનીક, પ્રકિર્ણક, આભિયોગ્ય અને કિલ્વિષક. આ બધા દેવોના ડેઝિગ્નેશન્સ છે. દેવોમાં પણ હાયરાર્કિકલ સ્ટ્રક્ચર હોય છે. જેવી રીતના સમજો આપણી પોલિટિકલ સિસ્ટમ હોય, તો એમાં પોલિટિકલ સિસ્ટમમાં પ્રેસિડેન્ટને સાઈડ પર મૂકો તો ટોપ ઓફ ધ હાયરાર્કી કોણ કહેવાય? કે પ્રાઇમ મિનિસ્ટર કહેવાય ઇન્ડિયન પોલિટિકલ સિસ્ટમમાં. પછી પ્રાઇમ મિનિસ્ટરને એક એક વાઇસ પ્રાઇમ મિનિસ્ટર હોય સમજો, કે આ મહારાષ્ટ્રમાં છે ને ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર, એની નીચે કોણ હોય તો એની એના સભાસદ હોય, જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ કહેવાય, અથવા એના વોટેવર એના જે બધા મિનિસ્ટ્રીના હેડ્સ. હવે મેમ્બર ઓફ પાર્લામેન્ટની અંદર દરેક કમિટી જે હોય તો એમાં પણ એક મિનિસ્ટર છે, એ મિનિસ્ટરની અંદર સેક્રેટરીએટ હોય, સેક્રેટરીએટની સાથે બીજા બધા જે કાર્યકર્તાઓ હોય, ખ્યાલ આવે, એની સાથે પછી જે મિનિસ્ટર હોય તો મિનિસ્ટરના સિક્યોરિટી ગાર્ડ્સ હોય, એ સિક્યોરિટી ગાર્ડની સાથે મિનિસ્ટરના ડ્રાઈવર આદિ હોય, એના ઘરમાં કામ કરતા નોકર આદિ હોય, અને એના સિવાય જે બીજા બધા સભાસદ હોય, સમ ઓફ ધેમ આર નોન મિનિસ્ટર્સ બટ દે આર જસ્ટ મેમ્બર ઓફ પાર્લામેન્ટ, જેવી રીતના રાજ્યસભાના લોકો હોય, અને એના સિવાય બીજા સૈનિક દેવો હોય, જે આપણે પોલીસ છે, આર્મી છે આદિ, તો સૈનિકોમાં પણ જુદા જુદા પ્રકાર છે, અને એના સિવાય સામાન્ય જનતા છે આપણા બધા. તો આટલા બધા જુદા ભેદ મનુષ્યમાં જોવામાં આવે છે કે નહીં, દેવોમાં પણ જોવામાં આવે છે. હવે ટ્રીક ઇઝ કે જો મનુષ્યમાં તો સામાન્ય વ્યક્તિ ચા વાળો બી પ્રાઇમ મિનિસ્ટર બની શકે, ખ્યાલ આવે છે ને, પણ દેવોમાં જે ચા વાળો ઉત્પન્ન થયો છે એને આખી જિંદગી ચા જ વેચવાની, એ બીજું કઈ ન કરી શકે. ત્યાં એવું જ એક જાતનું એમ સમજો ઓટોક્રેટિક સિસ્ટમ છે, જેવી રીતના ચાઇનામાં જે સરમુખ અત્યારશાહી કહેવાય, શું કહેવાય, જે ડિક્ટેટરશિપ, જે ડિક્ટેટર છે એ ડિક્ટેટ જ કરે, એવી રીતના ઇન્દ્ર એ સ્વર્ગનો ડિક્ટેટર છે, ખ્યાલ આવે ને, ઈ જે કે એમ કરવાનું બધા. આ સમજાય છે કે? હવે જો તમારી પાસે ગ્રો થવાનો ઓપ્શન હોય ને તો માણસ મહેનત કરીને એ જાતનું પદ અચીવ કરવા માટે મોટિવેટેડ હોય, પણ હવે જેને ગ્રો બી નહીં થવાનું અને આખી જિંદગી સેવા જ કરવાની, જેવી રીતના સેવક જાતિના દેવ, જો સમજો, જે સામાન્યમાં સામાન્ય દેવ હોય ને આપણી જેમ, આપણા ઘરમાં પણ કામવાળા હોય કે નહીં, જે કામવાળા કેવું કામ કરે કે જગન્ય જાતિનું કામ કરે, એવી રીતના દેવોમાં પણ કામવાળા દેવો હોય, સમજાય છે ને. હવે આપણા અહીંયા તો કામવાળા લોકો પૈસા કમાઈને શેઠ બની શકે, અથવા પુણ્યના ઉદયે પહેલાના જમાનામાં જે ખેડૂતો હતા બધા બહુ ગરીબ હતા, પણ જમીનના ભાવો વધ્યા તો પુણ્યના ઉદયે પૈસાવાળા થઈ ગયા. ત્યાં દેવોમાં આવી પદ્ધતિ નથી. જે કામવાળા દેવ તરીકે ઉત્પન્ન થયા એને શું કરવાનું, કે આખી જિંદગી કામ જ કરવું. હવે કામવાળા દેવને એની દેવી સાથે ફરવા જવું હોય, પણ એનો માલિક કે ના તું મારી સાથે કામ ચાલ, મારે આ તારે આ કામ કરવાનું છે, તો એની પાસે કોઈ ચોઈસ નથી. અહીંયા તો આપણા કામવાળા શું કે, તમને પૂછવાનું આવે એમ કે મેં જા રહી હું, શું કે, મેં જા રહી હું, અને ત્યાં એની પાસે કોઈ ચોઈસ નથી, ખ્યાલ આવે છે ને. હમણાં આપણે વાંચ્યું અમુક જાતિના દેવ હોય એનું કામ જ એ છે કે એને જુદા જુદા શેપ લઈને વિમાન આદિ બનવાનું, ખ્યાલ આવે, આ એરાવત હાથી આદિ છે, અથવા દેવોના હંસ વિમાન હોય, અથવા તો એના જુદા ઈગલ ઈગલ વિમાન આદિ હોય, શું કહેવાય ને, જે કહેવાતું હોય, તો એ દેવનું કામ જ છે કે હંસ તરીકે એને બનીને એ વિમાન તરીકે બનવાનું. હવે આ ભાઈને જવું છે નંદનવનમાં વન ક્રીડા કરવા. હવે એ જ્યાં સુધી વન ક્રીડા કરે ત્યાં સુધી પેલો હંસ વિમાન શું કરે, એ થોડી ડ્રોપ કરીને પાછો આવે, એ તો સેવક છે, એને શું કરવાનું, ત્યાં બેઠા રહે. અને એ લોકો વન ક્રીડા કરવા 2-4 કલાક ન જાય, એ તો 2-4 મહિનાઓ નીકળી જાય, ખ્યાલ આવે છે ને. તો એ દેવે શું કરવાનું, ત્યાં બિચારો બેઠો છે. આ સમજાય છે કે, જો ત્યાં માનસિક પીડા કેટલી છે, કેમકે એક જે સ્વતંત્રતાનું સુખ છે ને એ આપણે સ્વતંત્ર દેશના નાગરિકો એ પૂરી રીતે સમજી શકતા નથી જ્યાં સુધી જેણે પરતંત્રતા ભોગવી ન હોય, ખ્યાલ આવે છે ને. એ લોકો બહુ પરતંત્ર છે દેવો, એમાં અમુક જાતિના દેવો હોય એને તો આખી જિંદગી એ કામ કરવાનું એટલે એ જ કામ કરવાનું. જેવી રીતના સૂર્યચંદ્રના વિમાનો છે ને, તો સૂર્યચંદ્રના વિમાનો ક્યારે અટકી જાય? ક્યારે અટકે? એક તો ફળ્યા કરે ને, તો એ દેવ ક્યારે નવરો થાય? ખ્યાલ આવે છે કે નહીં? તો એણે તો પોતાનો આખો ભાવ એ જ કાર્ય કર્યા કરવો. આ સમજાય છે? આમ કહેવા માટે કઈ ગતિ ઉત્પન્ન થઈ? એને દેવ ગતિ. એને ત્યાં એ જાતના પુણ્યના ઉદય પણ છે, કેમ કે કોઈ શારીરિક રોગ નથી. શારીરિક રોગ ન હોય પુણ્યનો ઉદય છે કે નહીં? પુણ્યનો ઉદય છે. એને કોઈ જાતની એવી ભૂખ આદિ તરસની કોઈ આકૃતા નથી. આહાર એને ઓલું અમૃત ઝરે છે જયારે વિકલ્પ થાય ત્યારે. તો શારીરિક તકલીફ કઈ નથી. સુંદર રૂપ છે. સુંદર રૂપ પુણ્યના ઉદય મળે કે પાપના ઉદય? પુણ્યના ઉદય મળે છે. તો પુણ્યનો ઉદય તો એને પણ છે. ખ્યાલ આવે? પણ એ પુણ્ય શું કામનું કે જેને આખી જિંદગી પોતાનો ભાવ ક્યાં કાઢ્યો? કે આમાં જ એનો નીકળી ગયો. હવે જો એવા જીવો આકુળતામાં જીવે તો પાછા પાપ બાંધીને એકેન્દ્રિયાદી ભાવમાં ચાલે છે. અને જો એમાં પણ એ મંદ કશાય હોય કે હશે મારા આવા જ કર્મના ઉદય, તો એને થોડા કંઈક શુભાવ બંધાય છે, તો એમાં એ મનુષ્યાદિમાં જન્મ લઈને પાછું પોતાનું કલ્યાણ કરવાનો ચાન્સ છે. ખ્યાલ આવે? તો જો જીવોના પરિણામ તો હર જગ્યા સ્વતંત્ર જ હોય છે. બહારના કેવા સંયોગ છે, તે જીવનું કેવું બંધારણ છે ત્યાં બહાર, એનાથી જીવના પરિણામ કંટ્રોલ થતા નથી. આ સમજાય છે કે? તો જો 10 પ્રકાર જે આપણે વાંચ્યા, હવે એનો મિનિંગ થોડો વાંચવાની આપણે કોશિશ કરીએ. જો સમજવાની કોશિશ કરજો. અહીંયા પ્રકાર જોઈને આપણને કદાચ થશે કે હાય હાય આવું, પણ તો એ દેવ છે, એની રુદ્ધિ ઘણી છે. આપણે સમજશું થોડું. જો પાછળ ટીકા જોઈએ. પહેલું ઇન્દ્ર. ઇન્દ્ર કોણ છે? કે જે દેવ બીજા દેવોમાં નહીં રહેતી એવી અણિમા આદિક રુદ્ધિઓથી સહિત છે. આપણે 64 પ્રકારની રુદ્ધિઓ આવે છે, અણિમા, ગરિમા, મહિમા, લઘિમા આદિ. એ બળ વૃદ્ધિ છે. પછી જ્ઞાન વૃદ્ધિ હોય તો જ્ઞાન વૃદ્ધિમાં ઔધિક જ્ઞાન, મનપર્યાય જ્ઞાન, કેવળ જ્ઞાન અથવા તો બીજ બુદ્ધિ આદિ ઘણા બધા પ્રકારના 12 પ્રકારના જ્ઞાન વૃદ્ધિ છે. પછી રસ વૃદ્ધિ હોય, તપ વૃદ્ધિ હોય, એ પ્રકારની વૃદ્ધિઓ મુનિરાજોને હોય છે. પણ એની સાથે દેવોને પણ અમુક વૃદ્ધિ હોય છે. તો આ અણિમા, અણિમા એટલે અણુ જેવું પોતાના શરીરને બનાવી શકે. પછી અણિમા ગરિમા, ગરિમા એટલે મોટું શરીર બનાવી શકે. લઘીમાં વજન એકદમ ઓછું કરી નાખે, મહિમા વજન એકદમ વધારી નાખે. એવી બધી વૃદ્ધિઓ આ ઇન્દ્રને ઉત્પન્ન હોય છે, જે અન્ય દેવોને નથી હોતી. પ્લસ ઇન્દ્ર કેવા છે કે એની આજ્ઞા બધે ચાલે છે. ઇન્દ્ર કેવા છે? એની આજ્ઞા ચાલે છે, એટલે રાજા સમાન છે. તો જો એવી અણિમાથી વૃદ્ધિઓથી સહિત હોય છે તેને ઇન્દ્ર કહેવાય છે. તે દેવ રાજા સમાન હોય છે, લાઈક અ કિંગ. ખ્યાલ આવે? ઇન્દ્ર તો બહુ ક્લિયર છે. જો સમજો, સૌધર્મ સ્વર્ગમાં 32 લાખ વિમાન છે. એક એક વિમાનમાં અસંખ્યાત અસંખ્યાત દેવો છે. અને અસંખ્યાત દેવોમાં રાજા એક જ છે. ખ્યાલ આવે છે કે નહીં? એમ સમજો કે જેટલા વૈમાનિક દેવમાં ટોટલ દેવ હશે, એમાંથી 60-80% દેવો, અથવા ચલો આઈ એમ જસ્ટ મેકિંગ અ ગેસ વર્ક, મને ગણિત ખબર નથી આ કેસમાં, પણ સમજો 50% દેવો તો પહેલા સ્વધર્મ અને ઈશાન સ્વર્ગમાં જ છે. ખ્યાલ આવે? હવે ટોટલ વૈમાનિક દેવો કેટલા? અસંખ્યાત દેવો છે ને, એ અસંખ્યાતમાંથી સમજો કે 1/4 કે 1/5 દેવોનો રાજા કોણ? સ્વધર્મ ઇન્દ્ર. ખ્યાલ આવે છે કે નહીં? એટલે એની પાસે કેટલું મોટું કવરેજ છે. ખ્યાલ આવે છે કે નહીં? એ રાજા આટલા અસંખ્યાત દેવોમાં ખાલી 24 જ ઇન્દ્ર છે. જેવી રીતના આટલા 800 કરોડ લોકોમાં પ્રાઇમ મિનિસ્ટર કેટલા? તો ભાઈ ઘણા ઘણા, કેમ કે આ દરેક દેશના પ્રાઇમ મિનિસ્ટર જુદા. અને દેશો જ કેટલા છે? કે 150-200 તો દેશ છે આપણા દુનિયામાં, એનાથી વધારે છે મને તો ખબર નથી. કેટલા? 230 ની આજુબાજુ હશે. તો એટલા તો પ્રાઇમ મિનિસ્ટર ખરા ને? તો પર પ્રાઇમ મિનિસ્ટર લોકો કેટલા? ખ્યાલ આવે? તો અમુક કરોડોથી બી ઓછા હશે. તો અહીંયા તો એક ઇન્દ્ર અને એની આજુબાજુ અસંખ્યાત દેવો, એટલે એની સત્તા બહુ મોટી છે. આ સમજાય છે? એટલે હી ઇઝ લાઈક અ કિંગ. હવે એની સાથે પ્રતિ ઇન્દ્ર હોય છે, અહીંયા લખ્યું નથી પણ એ ઇન્દ્રની કેટેગરીમાં જ સમજવું. પ્રતિ ઇન્દ્ર કોણ હોય? હી ઇઝ ડેપ્યુટી ઇન્દ્ર. ઇનકેસ ઇન્દ્ર ન હોય તો એની જગ્યાએ હી ઓપરેટ્સ. જેવી રીતના આપણે જે ચીફ મિનિસ્ટરની બદલે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હોય એવી રીતે એની વૃદ્ધિ, એની આજ્ઞા, એનું બધું, એનું પુણ્ય બધું જ ઇન્દ્ર જેવું હોય છે. ખાલી ફરક કેટલો કે ઇન્દ્રની આજ્ઞા હંમેશા ચાલે છે, અને પ્રતિ ઇન્દ્રની આજ્ઞા ક્યારે ચાલે? કે જ્યારે ઇન્દ્ર ના હોય એટલા જ ટાઈમ ચાલે. સમજાય છે? બાકી એની વૃદ્ધિ, એના શરીરના પુણ્ય આદિ બધું સિમિલર. હવે જો આગળ સેકન્ડ સામાનિક દેવ, જે દેવનું આયુષ્ય વીર્ય, વીર્ય એટલે એનું શક્તિ, એનું ભોગ ઉપભોગ એટલે કે એના પુણ્યના ઉદય વગેરે ઇન્દ્ર સમાન હોય તો પણ આજ્ઞારૂપી ઐશ્વર્યથી રહિત હોય છે, તે સામાનિક દેવ કહેવાય છે. તે દેવ પિતા, હા, તે દેવ પિતા કે ગુરુ તુલ્ય હોય છે. હવે ત્યાં તો કોઈ પિતા માતાનો સંબંધ નથી, કેમ કે બધા દેવ ઉપપાદ જન્મથી ઉત્પન્ન થાય છે. જો ત્યાં વિષય ભોગ છે, હવે કેવી રીતના છે આપણે કદાચ નેક્સ્ટ ક્લાસમાં આવશે, પણ ત્યાં એવી કોઈ બર્થની સિસ્ટમ નથી. તો અહીંયા પિતા કેવી રીતના બને? સમજાય છે ને? એટલે પિતા એટલે એમ ફાધર ને, પણ હી ઇઝ અ મોર રિસ્પેક્ટેડ દેવ. એના એ જાતના પુણ્યના ઉદય, જેવી રીતના કોઈ રાજાની સભામાં રાજગુરુ હોય ને, એ રાજગુરુની કેવી ઇમ્પ્રેશન હોય કે એ કોઈ પોલિટિકલ લડામાં ભાગ ન લે, પણ હી ઇઝ જસ્ટ પ્રેઝન્ટ ઇન ધ રાજસભા. અને એનું કામ શું? કે કોઈ એને કંઈ પૂછે તો એને એડવાઇસ આપવાની. એને એડવાઇસ પણ કેવી રીતના આપવાની? કે કોઈ જાણે કોઈ સમજદાર વ્યક્તિ સમજદારીની એડવાઇસ આપે એ જ. મંત્રી પાછા જુદા છે, મંત્રી જુદા છે, ખ્યાલ આવે ને? એટલે એનું કામ નોર્મલ એડવાઇસ આપવાનું છે જ નહીં. એનું કામ શું છે? ખાલી શોભાની જેમ બેસવાનું. આ સમજાય છે ને? એને કહેવાય સામાનિક દેવ. જો તમને આપણે વાંચીને આવ્યા, થોડુંક રિમાઇન્ડ કરું, જે મધ્યલોકના વર્ણનમાં આપણે જોયું હતું કે ત્યાં જંબુદ્વીપમાં છ પર્વત છે, છ પર્વતની ઉપર એક સરોવર છે, સરોવરની વચ્ચે એક કમળ છે, કમળની ઉપર કોણ રહે છે? દેવીઓ રહે છે. હા, છ પ્રકારની દેવી છે, શ્રી, રી, ધૃતિ, લક્ષ્મી, બુદ્ધિ, કીર્તિ, બરાબર. હવે એ કમળ ખાલી આખા સરોવરમાં એક જ કમળ નથી, ત્યાં એની સાથે બીજા હજારો પરિવાર કમળ છે, અને હજારો પરિવાર કમળમાં કોણ રહે છે? તો સામાનિક અને પારિષદ જાતિના દેવો રહે છે. ખ્યાલ આવે છે? તો સામાનિક દેવો કોણ છે? કે જાણે દેવીના પરિવારજનો છે. પરિવાર કહેવાની એક ઉપચાર છે, બાકી ત્યાં કોઈ પરિવાર પરિવાર હોતો નથી. સમજાય છે? ચલો આગળ. આ સામાનિક દેવ આપણે જોયું, દે આર લાઈક ફાધર ઓર લાઈક અ ટીચર. હવે ત્રીજું ત્રાયસ્ત્રિંશ, જે દેવ મંત્રી કે પુરોહિતના સ્થાન પર હોય છે તેને ત્રાયસ્ત્રિંશ કહેવામાં આવે છે. એક દેવની સભામાં આવા દેવો 33 હોય છે, એટલે દે આર લાઈક મિનિસ્ટર્સ. મિનિસ્ટર કહીએ કે મહામંત્રી કહીએ, જે રાજાની રાજસભામાં કોઈ મહામંત્રી હોતા હતા, જે એડવાઇઝ આપે, ખ્યાલ આવે, એને મિનિસ્ટર કહેવાય. તો કેટલા હોય? કે એક ઇન્દ્ર સાથે 33 ત્રાયસ્ત્રિંશ દેવો હોય. હવે એ પણ વિચાર કરો એનું પુણ્ય કેટલું હશે, કેમ કે આટલા અસંખ્યાત દેવોમાં ખાલી 33 જ છે. સમજાય છે ને? પાછળ આપણે લોકપાલ જોશું, લોકપાલ એટલે સેનાપતિ જેવો. એ લોકપાલ કેટલા છે? તો 4 જ છે, ખ્યાલ આવે. આ સામાનિક દેવો કેટલા છે? એ હજારો છે, એ હજારો છે. સમજાય છે? એટલે કોણ કેટલા રહેર છે આપણને સમજાવવું જોઈએ. ચાલો આગળ વધીએ. ત્રાયસ્ત્રિંશ લાઈક મિનિસ્ટર્સ. પછી જો ફોર્થ પારિષદ દેવો. પારિષદ એટલે જે પરિષદમાં બેસે એને પારિષદ કહેવાય. હા, દે આર મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ્સ ઇનર. સમજાય છે? જો જે દેવ ઇન્દ્રની સભામાં બેસવા વાળા હોય તેને પારિષદ દેવ કહેવામાં આવે છે. દે આર લાઈક કોર્ટિયર્સ. કેવા છે? કે સભામાં બેસીને અલગ અલગ ડિપાર્ટમેન્ટના હેડ્સ છે. હવે ત્યાં પણ ડિપાર્ટમેન્ટ હશે ને કંઈક ને કંઈક, એનું બહુ વર્ણન આપણે જોવામાં આવ્યું નથી, પણ એના કઈક એવું કહેવામાં આવે છે, ત્યાં સ્વર્ગમાં કોઈ પ્રકારના યુદ્ધ થતા નથી, થાય છે નથી થતા, તો પણ ત્યાં આત્મરક્ષક દેવો પણ છે, સૈનિક દેવો પણ છે, સેનાપતિ પણ છે. ખ્યાલ આવે? જે ચાર લોકપાલ છે તો એ ચાર દિશાઓની સુરક્ષા કરે છે. હવે સૌધર્મ ઇન્દ્રને પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ દિશાની સુરક્ષા કરવાની શું જરૂર? ખ્યાલ આવે? પણ જો એક જાતના ત્યાં ડેઝિગ્નેશન આપવામાં આવ્યા છે. એ ડેઝિગ્નેશન શું કામ છે? અહીંયા પાછળ કહેશે આપણને કે એમની મહંતતા બતાવવા માટે છે. મહંતતા એટલે ખ્યાલ આવે છે કે જેવી રીતના સમજ્યો કે આપણા ઇમેજિનરી વર્લ્ડમાં કોઈ દેશો લડતા નથી, સમજો તો આપણી આર્મી શું કરે? નો યુઝ. પણ તો પણ એમનું એ જોબ છે ને, એક જાતની એમની જોબ છે. બસ ત્યાં એવું છે, આપણે અન્ય ગ્રંથોમાં આધી સાંભળ્યું હશે કે દેવો અને રાક્ષસોનું યુદ્ધ થયું, ટોટલ બોગસ. ખ્યાલ આવે? એવા ક્યારેય કોઈ યુદ્ધ થતા નથી. દેવો અને રાક્ષસો, રાક્ષસ પણ તો એક પ્રકારના દેવ છે, તો બે પ્રકારના દેવો આપસમાં યુદ્ધ શું કામ કરે? ખ્યાલ આવે? આ બધી બનાવેલી સ્ટોરીઝ છે. ચલો આગળ વધીએ. પારિષદ સમજાયું. હવે ફિફ્થ, આત્મરક્ષક દેવો. જે દેવ અંગરક્ષક સમાન હોય છે તેને આત્મરક્ષક કહેવામાં આવે છે, એટલે કે બોડીગાર્ડ. હવે બોલો, સૌધર્મ ઇન્દ્રને ભાવ થાય કે ચલો હું નંદીશ્વર દીપમાં પૂજા કરવા, અથવા સમજો કોઈ અશુભ ભાવ થયો કે મારે કોઈ વનમાં મારી ક્રીડા કરવા જવું છે, અથવા તો ક્ષીરસાગરમાં મારે ડૂબકી મારવા જવું છે, તો એની સાથે એને આત્મરક્ષક દેવો એ બી જવાનું, પેલા પ્લેન વાળા દેવો એ બી જવાનું. હવે આ તો રાજા છે ને, એટલે એની સાથે આર્મી પણ જાય, એટલે આર્મી એ બી જવાનું. હવે એની સાથે એની દેવીઓ બી જાય, દેવીઓ જાય તો એની સાથે સામાન્ય દેવો પણ જાય, કેમ કે પરિવારજન જેવા છે ને. એટલે એ સૌધર્મ ઇન્દ્રને ક્ષીરસાગરમાં ડૂબકી લગાવવાનું મન થાય તો જાણે આખું સ્વર્ગ એની સાથે જાય છે. સમજાય છે કે? જેવી રીતના કોઈ ચક્રવર્તી હોય, એ ચક્રવર્તીને વન ક્રીડા કરવાનો ભાવ થાય તો ક્યાં એકલા થોડી નીકળી જાય. સમજો, નરેન્દ્ર મોદીને બીચ ઉપર જવાનું મન થાય તો કોણ જાય એની સાથે? નરેન્દ્ર મોદીએ કોઈ કોન્ફરન્સમાં બી ભાગ લેવાનો હોય ને તો એની સાથે એને આખું ઓલું ઝેડ સિક્યોરિટી હોય, બધા જ જાય. અને એકલો ન જાય, એની સાથે એના મિનિસ્ટર્સ પણ જાય કે નહીં, ટુ મેક ધ ગ્રાઉન્ડ. હવે સમજો, હમણાં ઓલી સાયન્સની કોન્ફરન્સ હતી, ભવ્યભાઈમાં ગયા છે, તો એ સાયન્સની કોન્ફરન્સમાં ત્યાં મિનિસ્ટર ઓફ કલ્ચર પણ છે, હોમ મિનિસ્ટર બી છે, પ્રાઇમ મિનિસ્ટર બી છે. ખ્યાલ આવ્યો? એટલે પ્રાઇમ મિનિસ્ટરે જવું હોય તો એની સાથે જેવી રીતના આપણો એનો સંઘ જાય છે, એવી રીતના આ બધા દેવોએ કમ્પલસરી આવવું પડે. આ સમજાય છે કે નહીં? તો જો આત્મરક્ષક દેવો જોયું, જો નોંધ નીચે, જો કે દેવોમાં ઘાત વગેરે હોતું નથી તો પણ વૃદ્ધિ કે મહિમાને અર્થે આત્મરક્ષક દેવો હોય છે. જેવી રીતના સમજો કે આપણા જે પોલિટિશિયન્સ હોય તો એમાં જેવું જેનું ડેઝિગ્નેશન, કોઈને એક બોડીગાર્ડ હોય, કોઈને બે હોય, કોઈને દસ હોય, અને કોઈને બધું બ્લેક સિક્યોરિટી કે શું કહેવાય, ઝેડ સિક્યોરિટી કે જે પણ હોય, તો એને એ જાતનું હોય. કોઈકનો જે બોડીગાર્ડ હોય એની પાસે ખાલી લાકડી હોય, અને જે ઝેડ સિક્યોરિટી વાળા હોય તેની પાસે મશીન ગન્સ ને બધું જ હોય, તો જેવી જેની યોગ્યતા અથવા જેવા જેના પુણ્યના ઉદય. ખ્યાલ આવે? તો સૌધર્મ ઇન્દ્રના કેવા પુણ્યના ઉદય છે કે એની સાથે તો બધું જાય છે, આખો કાફલો જાય. ચલો આગળ. સિક્સ, લોકપાલ. જે દેવ કોટવાળા એટલે કે ફોજદારની માફક લોકનું પાલન કરે તેને લોકપાલ કહેવામાં આવે છે. દે આર લાઈક પોલીસ. એટલે જૂના જમાનામાં જે સેનાપતિ કહેવાય તે પોલીસ, એટલે જાણે ઇન્ડિવિજ્યુઅલ સૈનિક નથી લોકપાલ, લોકપાલ પોલીસના કમિશનર. સમજાયું કે એની જવાબદારી છે કે કોઈ એક દિશાને આખું સિક્યોર કરવાનું. જો આ તો આપણે તોય ઉપરથી વાંચીએ છીએ, એક એક વસ્તુનું ડિટેલ જોવું હોય ને તો બધું જ આપણા શાસ્ત્રમાં છે.
લોકનું પાલન કરે એટલે
કોઈ કોઈ વર્લ્ડ કોઈ સંચાલિત કરતું નથી. લખે તો ખરું ને, જો આપણે પ્રથમાન યોગની ભાષા ઉપચારની ભાષા છે, જેવી રીતના અહીંયા લખ્યું છે કે લોકનું પાલન કરે છે, તો શું આખા એનું બધું સંચાલન એ કરે છે કે ના, કશું જ કરતા નથી, બધું ચાલે છે ઓટોમેટિકલી. પણ એક રીતે એ દિશામાં એ એની જવાબદારી છે. જેવી રીતના સમજો કે મહારાષ્ટ્રમાં અહીંયાના ચીફ મિનિસ્ટર હોય તો એ અમુક ગતિવિધિ અહીંયાથી કરે છે, અમુક સેન્ટરમાંથી થાય છે, થાય કે નહીં. એવી જ રીતે ત્યાં સ્વર્ગમાં પણ અમુક આજ્ઞાઓ સેન્ટરમાંથી આવે છે, એટલે કે સૌધર્મ ઇન્દ્ર કરે, દેટ ઇઝ સર્વોપરી ઓફ એવરીથિંગ એલ્સ. અને એ આજ્ઞા ન બી કરે તો ઇન્ડિવિજ્યુઅલ એરિયામાં કંઈક તો ફરક હોય કે નહીં. જો ત્યાં પણ દેવોમાં આપણને શું લાગે, જેવી રીતના અહીંયા સિટીઝ છે, સિટીઝની અંદર સબબ્સ છે, સબબની અંદર કોઈ કમ્યુનિટી છે, કોઈ સોસાયટી છે, તો એમાં હોય કે નહીં કે ભાઈ આ સોસાયટી સારી અને આ સોસાયટી એના કરતાં થોડી ઓછી. તો ત્યાં દેવોમાં પણ એવું છે, ત્યાં દેવગતિમાં પણ નગરો છે, શહેરો છે, નગરો છે, નગરોની અંદર એ જાતની સોસાયટી જ હોય. હવે સોસાયટીનું ત્યાંનું લોકલ સંચાલન કરનાર કોઈ હોવો જોઈએ કે નહીં, તો એ લોકપાલ છે. હવે શું સંચાલન કરે, ખ્યાલ આવ્યો કે જો દેવોમાં અને મનુષ્યમાં ફરક શું છે, કે દેવો ખાતા નથી, એટલો ફરક છે. એમને કઈ રોગ થતા નથી, એટલે અહીંયા હોસ્પિટલ હોય તો ત્યાં હોસ્પિટલની જરૂરત નથી, ખ્યાલ આવ્યો કે. પણ જેટલા અહીંયા વિષય ભોગ છે એના કરતા ત્યાં અધિક છે. તો જેવી રીતના અહીંયા સમજો જેટલા થિયેટર્સ છે, અહીંયા થિયેટર છે, લોકો મૂવી જોવા જાય, તો ત્યાં પણ નૃત્ય શાળાઓ છે કે નહીં, તો લોકો નૃત્ય જોવા જાય, સંગીત સાંભળવા જાય, ત્યાંના એન્ટરટેનમેન્ટ જુદા છે, એ લોકો એલિયન છે, સમજાય. તો એલિયન પણ એક જાતિના જીવ છે કે નહીં, તો એનો પણ સંસાર છે, સંસાર છે તો એને પણ મિથ્યાત્વ છે, એ લોકો પણ દુઃખી છે. આ સમજાય છે કે નહીં. ત્યાંનું જે સંચાલન કે ત્યાંનું જે પણ પ્રકારનું મેનેજમેન્ટ છે એ ફક્ત અહીંયાથી જુદું છે. પણ જેવો અહીંયાનું આખું સોસાયટલ સ્ટ્રક્ચર ને સમાજ અને અહીંયાના દુઃખો છે, એવા જ દુઃખો આકૃતા ત્યાં પણ છે, સમજાય છે. આપણને શું લાગે, અહીંયાથી કોઈ મૃત્યુ પામે તો ક્યાં ગયા હશે, સ્વર્ગસ્થ થયા હશે. હવે સ્વર્ગમાં જઈને અનેક જાતિના દેવ થયા છે કે કિલવિષક થયા છે કે પારિષદ થયા કે સામાનિક થયા, બહુ ફરક છે, બહુ ફરક છે, સમજાય છે કે. એમાં પણ વૈમાનિક થયા કે પછી વ્યંતર થયા, બહુ ફરક છે, ખ્યાલ આવે. જો જેટલું આપણે જેટલું જ્ઞાન ક્લિયર થાય છે ને, એટલી આપણી મિથ્યા માન્યતાઓ દૂર થાય છે. જેવી રીતના પહેલા જ મેં ઉદાહરણ જે લીધું ને કે યંગસ્ટર્સ હોય ને એને ક્રેઝ હોય ફોરેન જવા, તો જ્યાં વસ્તુનું જ્ઞાન જ નથી અને થોડી ઉપર ઉપરથી વાત સાંભળી છે તો એનો ક્રેઝ બન્યો રહે છે. જ્યાં એ વસ્તુનું જ્ઞાન થાય છે તો એ બધા આપણા ઇલ્યુઝન્સ તૂટી જાય છે, ખ્યાલ આવે. એવી જ રીતે આ ચાર ગતિના જે વસ્તુનું ડિટેલ્સ તમે વાંચો અને એનું જ્ઞાન થાય તો આપણા બધા ત્યાંના લોભ તૂટી જાય છે. એટલે હવે દેવગતિમાં જવાનો ભાવ થતો જ નથી, હવે એમ થાય કે એકે ભાવ નથી કરવા ભાઈ, સમજાય છે ને. એક ખરો ભાવ છે. ચલો આગળ વાંચો. જો લોકપાલ એટલે આપણે પોલીસ કીધું, આગળ અનિક. જે દેવ પાયદળ વગેરે સાત પ્રકારની સેનામાં વિભક્ત છે તેને અનિક દેવ કહેવામાં આવે છે. આર્મી લખ્યું છે પણ ઇનવે દે આર સૈનિક દેવ, સમજાય છે ને. હવે સૈનિકમાં પણ જુદા જુદા પ્રકાર છે, તો કોઈ બીએસએફ છે, બોર્ડર સિક્યોરિટી ફોર્સ છે, પછી કોઈ આ રેલવે પોલીસ ફોર્સ છે, આવી જુદી જુદી પ્રકારનો અહીંયા પણ પોલીસ છે ને, એવા ત્યાં પણ છે, સાત પ્રકારના જુદા જુદા પોલીસ છે. પછી જો પ્રકીર્ણક, આ પ્રકીર્ણક શબ્દ સમજવા જેવો છે. પ્રકીર્ણક એટલે શું, કે છૂટા છવાયા, ફેલાયેલા. જેવી રીતના સ્વર્ગમાં દેવોના વિમાન હોય ને, તો અમુક વિમાન તો સેન્ટરમાં છે ને, લાઇન્સર ઓર્ગેનાઇઝડ છે, એને ઇન્દ્રક અને શ્રેણીબદ્ધ કહેવાય. અને અમુક વિમાનો કેવા છે, કે પ્રકીર્ણક છે, આમ તેમ ફેલાયેલા છે. પ્રકીર્ણક એટલે છૂટા છવાયા. આપણે જે 12 અંગ 14 પૂર્વની રચના છે ને, તો જેટલા પણ અક્ષરો છે એમાંથી 12 અંગ 14 પૂર્વ બન્યા, પછી જે અક્ષરો બચ્યા તો એને છૂટા છવાયેલા 14 પ્રકીર્ણક રચ્યા છે. પ્રકીર્ણક એટલે શું? કે બાકીનું છૂટું છવાયેલું, સમજાય છે ને આ શબ્દ? તો અહીંયા પ્રકીર્ણક દેવો કોણ હશે? કે બાકીના, નોર્મલ બાકીના દેવ. જો પ્રકીર્ણક જે દેવ નગરવાસી સમાન હોય છે તેને પ્રકીર્ણક કહેવામાં આવે છે. દેર પીપલ. હવે જેવી રીતે અહીંયા તો લોકો હોય ને, તો કોઈ સુથાર હોય, કોઈ મોચી હોય, કોઈ વાણિયો હોય, કોઈ સોનાનો વેપારી હોય. અહીંયા તો આપણે ઓક્યુપેશન છે, ત્યાં પણ કંઈક ઓક્યુપેશન હશે ને દેવોના. જે સામાન્ય દેવો છે એ સામાન્ય દેવોની પણ કેટેગરી હશે, નહીં તો અસંખ્યા દેવોને વિભાજિત કેવી રીતના કરવા? સમજાય છે કે નહીં? હવે એક વસ્તુ સમજો, જેવી રીતના મનુષ્યમાં બાકી બધી પોઝિશન લિમિટેડ હોય અને મેક્સિમમ જીવો ક્યાં હોય? કે સામાન્ય જનતા હોય. એવી રીતના દેવોમાં પણ મેક્સિમમ જીવો કયા છે? કે પ્રકીર્ણક દેવો છે. સમજાય છે કે નહીં? જો થોડું તમને વાંચીને કહું, આપણને એક ફીલ આવે. કેટલું છે એ દરેક દસે જાતિના દેવો છે તો એ દેવોની દેવીઓ કેટલી છે? એના ઘર કેવા છે? કેટલી સાઈઝના છે? એમાં ઇન્દ્રનું ઘર કેવું અને એની ઇન્દ્રાણીનું ઘર કેવું? બધી ડિટેલ્સ આપણામાં આપેલી છે, વાંચીએ એટલું ઓછું છે. ખ્યાલ આવે છે? આ બધા આપણા મોટા ગ્રંથોમાં જેવી રીતના જો અહીંયા આ ગ્રંથનું નામ શું છે? તિલોય પંડત દેવા. ખ્યાલ આવે ને? હવે મારે તો તમને જે કેવું છે કે કેટલા દેવો છે જો તમને બતાવું. અચ્છા, દેવોમાં ઇન્દ્ર કેટલા હોય? કોઈ પણ સ્વર્ગમાં ઇન્દ્ર કેટલા હોય? અરે રાજા કેટલા હોય? એક જ હોય ને, રાજા તો એક જ હોય. ઇન્દ્ર પણ એક અને પ્રતિન્દ્ર એ પણ એક જ. ત્રાયસ્ત્રીસ કેટલા છે? આપણે વાંચ્યું ને હમણાં, એ 33 હોય છે. કેટલા હોય છે? 33 હોય છે. બીજો એક મિનિટ. હા, આ તો દેવીઓ, દેવીઓનું એટલું વર્ણન છે ને આમાં. અરે હમણાં જ એક ટેબલ જોયું હતું, હવે દેખાતું નથી. જો આ રહ્યું, ઇન્દ્ર એક, પ્રતિ ઇન્દ્ર એક. સામાન્ય દેવો કેટલા છે? કે 84,000. ત્રાયસ્ત્રીંશ 33. હવે જો પારિષદ દેવો, તો પારિષદ, પારિષદ એટલે છે પરિષદમાં બેસે. તો પરિષદમાં પણ એક અભ્યંતર પરિષદ છે, એક મધ્યમ છે અને એક બાહ્ય પરિષદ છે. સમજાયું ને? ઇમેજિન કરો કે આપણે કોઈ ઓડિટોરિયમમાં ગયા હોય તો એક નીચેનો એરિયા છે, એક વચ્ચેનો છે અને એક ઉપરનો એરિયા છે. ઉપરનો એરિયા કેવો છે? કે દૂર છે. એ કેવો આવે? સસ્તી ટિકિટ ઉપરની આવે. સમજાય ને? હા, એટલે જે બાહ્ય પારિષદ દેવો એ કેવા હશે? કે હીન પુણ્યવાળા હોય. અને જે આભ્યંતર પારિષદ દેવો કેવા હોય? કે અધિક પુણ્યવાળા હોય. આ સમજાય છે કે નહીં? હા, હવે જો તો અભ્યંતર પારિષદ દેવો, આ સૌધર્મ સ્વર્ગની જ વાત કરું છું, બીજા આ બધાના દરેક સ્વર્ગના પછી ઘટતા જાય છે. તો એક ઇન્દ્ર સાથે 12,000 પારિષદ દેવો અભ્યંતર, મધ્યમ 14,000 અને બાહ્ય 16,000. એટલે બધું મળીને કેટલા થયા? 42,000 પારિષદ દેવો. પછી આત્મરક્ષક દેવો, એક ઇન્દ્રના આત્મરક્ષક કેટલા? કે 3,36,000 આત્મરક્ષક. બોડીગાર્ડ કેટલા? 3,500,000 બોડીગાર્ડ એક ઇન્દ્રના. લોકપાલ કેટલા? કે 4. બરાબર, એ તો આપણે વાત થઈ. હવે જો અનિક દેવો કેટલા? અનિક એટલે સૈનિક. સૈનિક દેવો કેટલા? કે એક એક ઇન્દ્રની સાથે 7 પ્રકારની સેના છે ને, તો એક પ્રકારની સેનામાં 10,668,000 એટલા સૈનિક દેવો. એટલે 10,000 પછી લાખ, કરોડ, 10 કરોડ. સમજાય, 10-1 કરોડ ની આજુબાજુ, એટલે ટોટલ સૈનિક દેવો કેટલા કે 70 કરોડ, એટલા આટલા તો જે ડેઝિગ્નેટેડ જીવો છે તે. હવે એની સાથે આ એક એક દેવની દેવીઓ, ખ્યાલ આવે છે ને, એક ઇન્દ્ર, સૌધર્મ ઇન્દ્રની દેવી કેટલી છે? 40 નીલ કહેવાય છે, પણ એ તો એમ, એટલે 40 નીલ એટલે કેટલી કરોડ, પછી અરબ, પછી ખરબ, પછી પદ્મ, પછી શંખ, પછી નીલ, ખ્યાલ આવે છે ને, એટલી દેવીઓ. અને જે આ જો જે નીચેના દેવો છે ને, સમજો કે આપણે કોઈ સાધારણ દેવ જોઈએ, જો અનિક, અનિક એટલે સૈનિક દેવ છે, એક સામાન્ય સૈનિક છે, તો એક અનિકની દેવી કેટલી? એની 200 દેવી છે, ખ્યાલ આવે છે કે નહીં? એટલે જો એક એક તમે આમ કેલ્ક્યુલેટ કરવા જાઓ. હવે આમાં જે આપણે આભિયોગ્ય, કિલવિષક અને જે આ પ્રકીર્ણ, એ તો જોયા જ નહીં, એ બી ઘણા બધા હશે, એ તો એક એક અનિક સાથે પણ એની સેવક હોય કે નહીં? કોઈ સૈનિક હોય તો એને ત્યાં બી કામવાળા હોય કે નહીં? અને ત્યાં એક એક ન હોય. આ જો જેવી રીતના દેવી મેં કીધું ને, આટલી દેવીઓ, તો જો ત્યાં સૌધર્મ ઇન્દ્ર છે એની 8 તો મેઇન દેવી, જેવી રીતના શચીન્દ્રાણી છે ને, એવી રીતના બીજી 7-8 મેઇન દેવીઓ, એ 8 દેવીની પરિવાર દેવીઓ 16,000, એક એકની 16,000, અને બધાની વલ્લભિકા, વલ્લભિકા એટલે જેવી રીતના એની દેવી સાથે એક ઓલી હોય ને આયા જેવું, દાસી, દાસી, તો એ 32,000 વલ્લભિકા, એટલે ટોટલ મળીને દેવીઓ કેટલી કે 1,60,000, એક દેવીની 1,60,000, સમજાય છે ને? અરે ભાઈ આમાં તો કઈ નહીં, પુણ્યના ઉદયમાં સહજ છે, ખાલી ત્યાંનું સોસાયટલ સ્ટ્રક્ચર જુદું છે. અહીંયા આપણે એક દેવીને સંભાળવી હોય તો મુશ્કેલ પડે છે, પણ ત્યાં એ જાતના પુણ્યના ઉદય છે, તો એ એક એક દેવો આટલી દેવીઓને સહજ સંભાળે છે. ચાલો આપણે શું જોયું, પ્રકીર્ણક દેવો જોયા કે સામાન્ય છે, હવે આભિયોગ્ય જોઈએ. જો જે દેવો, જે દેવ દાસોની માફક સવારી આદિમાં કામ આવે તેને આભિયોગ્ય કહેવાય છે. આ પ્રકારના દેવો ઘોડા, સિંહ, હંસ વગેરે પ્રકારના વાહનો રૂપ બીજા દેવોના ઉપયોગ માટે પોતે પોતાને બનાવે છે. એનું કામ શું છે? બસ એને વાહન આદિ બનીને બીજાને ટ્રાન્સપોર્ટ કરવા. હવે જે અનિક દેવો છે એ તો ક્યાંય ચાલીને જવાના નથી, સૈનિક છે તો પણ હવે ત્યાં સ્વર્ગમાં ચાલવાના રસ્તા ક્યાં છે? તો એ દેવ કેવી રીતના જશે? તો એને પણ વિમાન છે, ખ્યાલ આવે છે ને, એને પણ એના વિમાનો છે. તો વિમાન કોણ છે? કે આ જાતિના દેવો છે, આભિયોગ્ય, સમજાય? હવે જો છેલ્લું કિલવિષક, જે દેવ ચંડાળ આદિની માફક હલકું કામ કરવા વાળા હોય તેને કિલવિષક કહેવામાં આવે છે. દે આર સર્વાઈવ, એટલે દે આર સર્વન્ટ્સ. કેવા છે દેવો? સર્વન્ટ દેવ છે. સમજો હવે આપણે મનુષ્યમાં કોઈ સર્વન્ટ દેવ મળી જાય, ઓલું કહે ને, ઓલું શું, ઓલું જીની જેવું, કે લેમ્પ ઘસે તો અંદરથી શું નીકળે? જીની, જીન જેવું. એ જીનને પછી આપણે જે વિશ માંગીએ પૂરી કરો. આ કિલવિષક કેવા છે? કે જીની દેવા છે, એને જે કહેવામાં આવે એને પૂરું કરવું. એનું કામ એ છે કે એને મગજ લગાવવાનું નહીં, સમજાય છે ને? એનું કામ છે કે કરવાનું, આટલું સમજાય છે કે નહીં? તો જો આ 10 પ્રકારના દેવો જોવામાં આવે છે. હવે જો બીજું જે સૂત્ર છે, નાનકડું છે અને એને કનેક્ટેડ છે, લઈ લઈએ 5મું સૂત્ર. વ્યંતર અને જ્યોતિષી દેવોમાં ઇન્દ્ર વગેરેના ભેદ. જો 4 પ્રકારના આપણે જોયું હતું કે ચારેય પ્રકારના દેવોમાં 10 ભેદ જોવામાં આવે છે. એમાં વૈમાનિકમાં નીચેના 16 સ્વર્ગમાં, ઉપર નહીં, 16 સ્વર્ગમાં જોવામાં આવે છે. હવે એમાં પણ વ્યંતર અને જ્યોતિષીમાં શું વિશેષતા છે? કે જો ત્રાયસ્ત્રિંશ લોકપાલ વર્જ્યા વ્યંતર જ્યોતિષિકા, એટલે કે ઉપરના 10 ભેદો કયા, એમાં ત્રાયસ્ત્રિંશ એટલે જે બધા મંત્રીગણ છે તે, અને લોકપાલ એવા ભેદ વ્યંતર અને જ્યોતિષી દેવોમાં હોતા નથી, એમાં 8 જ છે. અર્થાત તે 2 ભેદોને છોડીને બાકીના 8 ભેદ ત્યાં હોય છે. આ સમજાય છે કે ના આ જે જો આગળ જે ત્રીજા સૂત્રમાં પાંચ ભેદ જ્યોતિષીના કીધા એ જુદા, એ સૂર્ય ચંદ્ર તારા નક્ષત્ર અને ગ્રહ. હવે જે ચંદ્ર છે તો ચંદ્ર એ ઇન્દ્ર છે, સૂર્ય પ્રતિ ઇન્દ્ર છે, એની અંદર આ બધી કેટેગરીઝ છે. એટલે કે એક ચંદ્રની અંદર પણ ત્યાં કેલ્વિષક છે, ત્યાં અભિયોગ્ય પણ છે, ત્યાં પ્રકિરણક પણ છે, સમજાય છે ને? ત્યાં આ બધા જાતના દેવો જોવામાં આવે છે. જે ચંદ્ર, ચંદ્ર એટલે કે એ દેવ એક જ રહેતો નથી એના ઉપર, એ જે ચંદ્ર વિમાન છે તો ચંદ્ર વિમાનની ઉપર જે ચંદ્ર દેવ રહે છે એ ઇન્દ્ર છે. એના સિવાય ત્યાં બીજી જાતના દેવો પણ છે, તો એ આ કેટેગરીમાં જોવામાં આવે છે. આ સમજાય છે? તો જો એક જ્યોતિષી જોઈએ તો પાંચ પ્રકાર એ જાતિ છે અને આ કેટેગરીઝ છે. ખ્યાલ આવ્યો ને? તો જો એ જાતનું આ દેવોનું જે હાયરાર્કિકલ સ્ટ્રક્ચર છે ને આપણે આજે થોડું જોયું. હવે આગળના ક્લાસમાં એ દેવના આપણે 100 ઇન્દ્ર કેવી રીતના છે, જે ગુરુદેવ શ્રી કહે છે 100 ઇન્દ્ર આવી નમસ્કાર કરે છે, એ કેવી રીતના છે. દેવોમાં કામ સેવન સંબંધી વર્ણન, એટલે ત્યાં વિષય ભોગ આદિ કેવી રીતના થાય છે એનું વર્ણન, એ બધું આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું. કોઈને કઈ ક્વેશ્ચન છે? હા, ચંદ્ર અને સૂર્ય જે કીધા તેમાં ચંદ્ર ઇન્દ્ર છે અને સૂર્ય પ્રતિ ઇન્દ્ર છે. ચંદ્ર રાજા કહેવાય આપણે જૈન ધર્મ જે ગ્રંથો છે એના પ્રમાણે. હલા, એ ચંદ્ર ના પરિવાર દેવો કહેવાય. એમાં વર્ણન એવી રીતના આવે કે એક એક ચંદ્ર સાથે એક એક સૂર્ય હોય છે, આટલા અમુક ગ્રહ 84 કઈ ગ્રહ છે, પછી આટલા નક્ષત્ર છે, કઈ મને યાદ નથી નંબર, 27 નક્ષત્ર હશે અને એની સાથે અમુક કોડા કોડી આટલા તારાઓ છે. એ ચંદ્ર નો પરિવાર કેવો, ખ્યાલ આવે છે? તો એ તો એક જાતનું ત્યાં એ ચંદ્ર અને મુખ્ય ઇન્દ્ર કહેવાય છે. ચાલ જીનો આવી શકે. નિજ નિધિ નિજ મે બતાઈ યહ આનંદ ઉપકાર હે, ઇસકે લિયે જિન વાણી માં હો વંદના શત ભાર હે, ઇસકે લિયે જિન વાણી માં હો વંદના શત ભાર હે. બોલો, અંતર્મુખ મુદ્રાવાન સર્વ જિનેન્દ્ર ભગવાન નો, દ્વાદશાંગી જિનવાણી માત નો, હલતા ચાલતા સિદ્ધ સમાન મુનિરાજોનો, આપણા અનંત ઉપકારી શ્રી કહાન ગુરુદેવનો, પ્રશમતી ભગવતી માતનો, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો.